અશોક વાટિકા ની અંદર ઘમાસાણ મચાવ્યા પછી અક્ષય કુમાર ના મૃત્યુ પછી કેટલી બધી સેનાને પણ કચડી નાખી, મરદી નાખી અને બધા સમાચાર જયારે રાવણ પાસે પહોંચ્યા ત્યારે રાવણ એ સાંભળ્યું કે આ તો અક્ષય કુમાર માર્યો ગયો છે એટલે ખૂબ આવેશમાં આવ્યો છે. પછી રાવણ નો ગુસ્સો પોતાના હાથમાં નથી રહ્યો. જે રાવણ નું અંતિમ હથિયાર કહેવાય એવો મેઘનાદ. આગળ સંઘર્ષ ની અંદર જોયું જયારે વધારે પડતી આપત્તિ આવી પડશે ને કુંભકર્ણ માર્યો જશે ને ત્યારે કહેશે કે પિતાજી હું છું ને એમ કરીને મોકલે છે. એટલે મેઘનાદ એ રાવણ નું અંતિમ હથિયાર છે ને છેવટે પોતે સ્વયં છે. એટલે એ હિસાબે અક્ષય કુમાર ના માર્યા ગયા પછીથી રાવણે મેઘનાદ ને મોકલ્યો અશોક વાટિકામાં, જો આ કોણ છે આટલું તોફાન કરનાર. કે છે પુત્ર એને મારી ના નાખી, એને પૂરેપૂરો નો વધ ન કરી નાખી, પણ બાંધીને અહીં લાવજે. મારે એને જોવો છે આ કોણ છે, મારે ત્યાં આવીને આટલી ધમાલ મચાવવાની હિંમત કરનાર આ કોણ, એને મારે નજરે જોવો છે. જો તો ખરો આ વાંદરો ક્યાંથી ચાંદ કોનો આવ્યો છે, ક્યાંથી આવ્યો છે. આમ પિતાની આજ્ઞાનું પાલન કરીને આજ્ઞા મેળવીને જેની તુલના ન થઈ શકાય બીજા કોઈની સાથે અને જોટો ના જડે એવા મેઘનાથે ત્યાંથી પ્રસ્થાન કરી. ઇન્દ્રજીત પણ એનું જ નામ છે અને મેઘનાથ પણ એ જ છે જેને ભગવાનનું લક્ષ્મણજીને બાણ વાગ્યું હતું. લક્ષ્મણજીને એ મેઘનાથ એ ઇન્દ્રજીત એને અહીંયા આગળ હનુમાનજી ની સામે એને જ
મોકલ્યું.
આ યોદ્ધો જ્યાં નીકળ્યો અને જાણે મારા ભાઈ ને મારી નાખ્યો છે એ સાંભળતાની સાથે અંદરથી એટલો બધો આવેશ ક્રોધ નો એટલો બધો ગુસ્સો આવ્યો કે એની કોઈ હદ ન રહી. મેઘના તૈયારી કરીને આવ્યો આવેશમાં પોતાના ભાઈ નું વેગ લેવા માટે. આ બાજુએ બેઠા બેઠા નિરાંતે ફળ ખાતા હતા હનુમાનજી. પેલા બધા તો આવેશમાં હતા ને આક્રોશમાં હતા ને કઈ દુઃખમય હતા. હારવામાં અક્ષય કુમાર મરી ગયો એની બાબતમાં પણ એટલે, પણ આ બાજુએ હનુમાનજી નિરાંતે બેઠા બેઠા ફળ ખાતા હતા અને ખાતા ખાતા જોયું ઓહ આટલું મોટું સૈન્ય આવી રહ્યું છે ને કઈ વાંધો નહીં. આમ દાંત કચકચાવીને એકદમ ગર્જના કરી વાંદરો જેમ દાંત કચકચાવ્યા દાંત કડકડાવી અને ભયંકર ગર્જના કરીને ખાવાનું ધ્યાન ત્યાં જે કઈ ફળ હાથમાં હતું એ બધું ભર્યું ના ભર્યું એને ત્યાં ફેંકી અને સિદ્ધિ જ મૂકી દોટ સામે. એક ભયંકર વિશાળ વૃક્ષ હતું ને એને ઉઠાવ્યું, બીજું તો કશું હતું નહીં પાસે. શસ્ત્ર એટલે બગીચાના વૃક્ષો એ હથિયાર તરીકે પેલા ગોઠવી રાખ્યા હતા, જે હાથમાં આવે જ્યાંથી આવે ત્યાંથી લઈને સીધો જ એનો ઉપયોગ કરી લેવાનો. એક એક એવું વૃક્ષ
ઉપાડ્યું.
અહંકાર ભરીને જે ઇન્દ્રજીત મેઘનાદ આવેલો હતો ને તે માર્યું વૃક્ષનું થડિયું જેનું આખો રથ ને ઘોડા ને સારથી બધું ત્યાં ગાડી ઉકો કાઢી નાખ્યો ને પેલો ઉભો થઈને બહાર નીકળ્યો રિસાયો. પછી એને રથ વગર નો કરી નાખ્યો રાજાના રાજકુમાર ને અને એની સાથે ઇન્દ્રજીત મેઘનાદ ની સાથે જે બીજા મોટા યોદ્ધાઓ હતા તે
રહી ગઈ કપી મર્દઈ
એમને બધાને પકડી પકડી અને પોતાના શરીર ઉપર મસળી નાખ્યા. જેમ પેલું મચ્છર મારે પછી આમ કરી નાખે ને મચ્છર પછી આમ છે આજુબાજુ તો મસળી જાય બધા એમ મહાકાય વિરાટ સ્વરૂપે હનુમાનજીએ એક એક જણને પકડી પકડી કે જે કહેવાતા યોદ્ધાઓ વીર કહેવાય પકડી ને મસળી ને મગતરાની માફક એ બધાને પૂરા કરી દઈને ફરી પાછા મેઘનાદ ની સામે ટક્કર લેવા માટે ઉભા થઈ ગયા. બંને જણા ભે મળ્યા છે બરાબર, આથી હાથી ની સામે એમ ટકરાય ને, જેમ પાડ પાડ ની સાથે ટકરાય એમ આથી હાથી ની સાથે ટકરાય, એવી રીતે બંને જણા યુદ્ધ ની અંદર આમને સામને સંઘર્ષ માં આવી ગયા. એક મુચ્ચો એવો માર્યો માથા ઉપર ખોપરી માં, બે હાથ ભેગા કરીને, જે હાથ બે હાથ ની મુઠી થી રાવણ ની રાજધાની રાજસભા હતી એની અંદર બે હાથ પછાડ્યા હતા, સિંહાસન ને આખી રાજસભા ડોલી ગઈ. એ હાથ થી મેઘનાથ ના માથામાં એવો જોર ત્યાં મુક્કો માર્યો અને જઈને એને મારીને સીધા એક વૃક્ષ ઉપર ચડી ગયા. અને એ જે વાગી એક મુઠ્ઠી માથા ઉપર તે તમ્બર ખાઈને પડ્યો મેઘનાથ, પોતાની જાતને બહુ આમ યોદ્ધો ગણતો હતો, વીર ગણતો હતો, પણ એક જ મુક્કી ના માર થી તમ્બર ખાઈને ત્યાં આગળ એક વાર તો ઢળી પડ્યો. આમ તો માયાવી હતો જ રાક્ષસ વૃત્તિ નો મેલી વિદ્યા નો ઉપાસક, એટલે ઉભો થઈને વિચારી લીધું કે આ તો એટલો બધો ગાંજો જાય એવો નથી ને, આપણા હાથમાં આવ્યો નથી, એટલે અનેક પ્રકારની ઇન્દ્રજાળ ઇન્દ્રજીતે ગોઠવી દીધી. આમ આવી રીતે આ રાક્ષસ પુત્ર કોઈ પણ રીતે હાર સ્વીકારતો ન હતો, જીતી શકાતો ન હતો. હનુમાનજી પણ હાથમાં આવતા નથી જલ્દી, અને આ બાજુએ ઇન્દ્રજીત પણ હવે જલ્દી પરાજિત થઈ શકતો નથી, એટલે ઇન્દ્રજીતે છેલ્લું હથિયાર હાથમાં લીધું, બ્રહ્માસ્ત્ર. જયારે કઈ ના થાય ને ત્યારે બ્રહ્માસ્ત્ર હેટમ્બમ છેવટે ઢીકી નાખવાનું. એટલે મેઘનાથે બ્રહ્માસ્ત્ર ઉઠાવ્યું અને જ્યાં અનુસંધાન કર્યું ધનુષ્ય ઉપર, એની સાથે હનુમાનજીએ મનમાં વિચાર કરી લીધો, જે સજ્જન માણસ હોય, જે ભગવદ્ ભક્ત હોય એ જ મર્યાદાઓનો વિચાર કરતો હોય, બાકી મર્યાદાઓની કોઈને નથી પડી હતી. રાક્ષસી વૃત્તિઓ વાળાને, આસુરી વૃત્તિ વાળાને, જે પૈસા વૃત્તિ વાળા, એને કશાયની મર્યાદા નથી પડી હતી. સુપ્રીમ કોર્ટ સ્ટે આપે કે તો અમારે તો જે કરવું અમે કરી નાખવાના, ખરડો પસાર કરીને. એટલે આવા લોકો કે જે મર્યાદાઓને સમજ્યા જ ના હોય પોતાના સત્તાના મદના અહંકારની અંદર, એટલે હનુમાનજીએ વિચાર કર્યો કે હવે આને બ્રહ્માસ્ત્ર છો, આ બસ અનુસંધાન કર્યું છે એટલે હદ આવી ગઈ, પણ બ્રહ્માસ્ત્ર અનુસંધાન કર્યા પછી હનુમાનજી વિચાર કર્યો કે આની તો મર્યાદા પાડવી જ રહી, એનો આદર કરવો જ રહ્યો, આ તો બ્રહ્માનું હથિયાર છે, ભલે છોડનાર ઇન્દ્રજીત છે મેઘનાથ છે, પણ આ અમોઘ શક્તિ છે એની અવગણના થઈ શકે નહીં, એમ વિચારીને મનમાં વિચાર કર્યો હનુમાનજી. અને વિચાર કરે જો હું બ્રહ્માસ્ત્રની મર્યાદા નહીં રાખું તો શું થશે, કોઈ પણ એક નાની વ્યક્તિ હોય, મહારાજ એટલે કોણ, મર્યાદા તોડવા બેસી જાય એ મર્યાદા તૂટે, પણ સામાન્ય માણસ જે સજ્જન ભક્ત છે, જે મહારાજના પ્રત્યે સદભાવ રાખવા હોય એ ગમે તેમ હોય, અમારે માટે તો સંતરામ મહારાજ છે એ જગ્યાએ, એટલે એનો ભાવ એક દ્રઢ એમ હનુમાનજીએ પણ કે આ તો અમારું બ્રહ્માસ્ત્ર અને બ્રહ્માની મર્યાદા અમારાથી તોડાય નહીં, એવા સદભાવથી કે જો ન બ્રહ્મ સરમાનવ, જો નહીં થવું તો આખા આખા સ્થાનની, આખી પરંપરાની મર્યાદાઓ તૂટી, આખા બ્રહ્માસ્ત્રની મર્યાદા તૂટી જશે, અને એ બ્રહ્મશક્તિ તો પરમ શક્તિ છે એટલે એનું ઉલ્લંઘન થાય નહીં. આમ વિચારીને અપાર મહિમા છે જે બ્રહ્મ તત્વનો, બ્રહ્માસ્ત્રનો, એ નીતી જશે, એ નાશ પામી જશે તો શું થશે, એટલે હનુમાનજી એનો વિચાર કરતા.